நமோ நோயை சௌரி அந்தானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திரிதாவலத்தி சாவனம், ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோமி மங்களம் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலம் நமசுமரி சாராய் சுவானுபூத்தியாச்சி சுவாய் பவாய பசேன திரிவிஷ் கொலர் என்ன அவை அதனா கத்தன் சூச்சனாவுக்கு காடு கிடையாது ராகத்வேஷ விபாவம் முக்தமாகவோ நித்தியம் சமாஸ்பர்ஷம் பூர்வாகாமி சமஸ்த கர்ம விகலா பின்னா தாத்திய உதயா துராருட்டு சரித்திர வைபவ பலா சஞ்சி அர்ச்சிமயி வினந்தி ஸ்வரசாபி அபிஷிக்த புவனாம் ஞான சஞ்சேதனாம் ராகவேஷ விவாஹ முக்த மாசம் ஏன் அவை சாரித்திரனும் அதிகார சன்யக் தர்ஷன் சன்யக்னான் ஸ்வயம் ஹஜீ சாரித்திரமாக நீ எத்தி சாரித்திரની વાત હવે કરે કેમ કે સન્યક દર્શન સન્યક જ્ઞાન જ્ઞાની થયો અનુભવ થયો એને જ્ઞાન ચેતના હોય છે પણ હજી ગૌણપણે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણ ન હોવા છતાં એને વેદન હોય છે એ અહીં ચારિત્રમાં એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો અભાવ કરે છે સમજાણું કાંઈ એ જેમનું તેજ રાગદ્વેષ વિભાવથી રહી છે ચૈતનના તેજમાં જ્યાં ચારિત્ર એટલે સ્વરૂપની રમણતા ચોથે ગુણ સ્વામે સમ્યક દર્શનમાં સ્વરૂપાચરણનો અંશ રમણ છે પણ ચારિત્ર નામ ધરા એવી રમણતા નથી એવી રમણતા તો છઠ્ઠે સાતમે ગુણ સ્વામે હોય છે મુક્તપણે અહીંયા સાતમે હોય છે સ્વરૂપની જે અંતર રાગથી ભિન્ન થઈ આનંદ આ એક પ્રશ્ન એવો આવ્યો છું વ્યાખ્યાન પછી ત્યાં પ્રશ્ન કે ભાઈ આ સમ્યક દર્શનની વ્યાખ્યા શ્વેતાંબરમાં ક્યાં એવી આવે છે કે આત્માની શ્રદ્ધા થાય ત્યારે એને આનંદનો સ્વાદ આવે ભેગો સમજાણું કહ્યું છું ને આત્મદ્રવ જે છે દ્રવ વસ્તુ એ વસ્તુમાં અનંત ગુણ છે હવે અનંત ગુણનું સ્વરૂપ જે છે એનું જ્યારે જ્ઞાનને પ્રતીત થાય જ્યારે અનંત ગુણની શક્તિની વ્યક્તતાનો અંશ અનંતનો બહાર આવે સમજાણું કાંઈ આત્મ વસ્તુ છે કે નહીં આત્મ પદાર્થ તો એમાં અનંત ગુણ છે ને જો હવે એની પ્રતીત થાય એટલે શ્રદ્ધા માત્ર એમ નહીં એનો અનુભવ થઈને પ્રતીત થાય જ્યારે જેટલા ગુણો સંખ્યામાં છે તેનો એક અંશ બહાર પ્રગટ આવવો જોઈએ તો સમ્યક દર્શનમાં પણ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો જોઈએ આ તો શ્વેતાંબરમાં ક્યાં છે એ વાત એમ સમ્યક દર્શન સમ્યક દર્શન વાત કરે ફક્ત હે વ્યવહાર નહીં દ્રઢ સંકેત નો આરોપ આપે ખબર છે એનું પણ વાત એ છે સમ્યક દર્શન એટલે શું આત્મજી પદાર્થ સર્વજ્ઞને જોયો ભગવાન પરમેશ્વરે એ અનંત ગુણનો પિંડ છે અનંત શક્તિનો સંગ્રહાલય છે તો જયારે પૂર્ણાનંદના નાથને જ્ઞાનમાં જ્ઞેય તરીકે જ્ઞાન થાય અને તેમાં પ્રતીત થાય ત્યારે જેટલા ગુણો છે શક્તિએ એ બધાનો એક અંશ વ્યક્ત સમ્યક દર્શનમાં વેદનમાં આવે સમજાય છે ક્યાં તો એટલું એમ કે આત્મદ્રવ્ય આત્મદ્રવ્ય પણ આત્મદ્રવ્ય એટલે શું પણ એમ આત્માની શ્રદ્ધા કરો આત્માની શ્રદ્ધા કરો પણ શ્રદ્ધા એટલે શું આત્મા અનંત અનંત શક્તિનો ભિન્ન પ્રભુ એવો જે મહાપ્રભુ અનંત ગુણનો એક એક ગુણમાં પણ અનંત ગુણનો રૂપ એવા અનંત ગુણનો સમુદાય રૂપ એનું જ્ઞાનની વર્તમાન દશામાં એનું જ્ઞાન થાય અને જ્ઞાન થઈને પ્રતીતિ થાય તો તેમાં અનંત ગુણની શક્તિ હિંમત એમ કે સર્વગુણા છે સમજી મારાથી એટલો વિચાર આવ્યો છે કે અનંત ગુણ છે એની આસ્થા પ્રતીત નહોતી અને પ્રતીત થઈ ત્યારે ફેર પડે છે કે નહીં પર્યાયમાં કંઈ સમજાય છે કે આમાં વસ્તુ રાખી છે એની પ્રતીત નહોતી વિશ્વાસ નહોતો એનું જ્ઞાન નહોતું એની રૂચિ નહોતી હવે જયારે એની દ્રષ્ટિને રૂચિ થઈ ત્યારે જે દશા પહેલી હતી એથી કંઈ વ્યક્ત બીજી દશા થાય કે નહીં હા 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 એવી પછી આનંદની થોડી ઘણી વ્યાખ્યા કરી છે પણ એ બધું દિગંબરનું વાંચીએ ના પછી એમાં ક્યાંય એવી નથી કે સમ્યક દર્શનમાં આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વાદનો અંશ આવે અને જેટલા ગુણો છે તેટલા ગુણોનો વ્યક્ત અંશ પ્રગટ થાય અને પછી જયારે ચારિત્ર થાય અચારિત્રની વ્યાખ્યા થાય ત્યારે તો આનંદ ગુણની વ્યક્તતા ઘણી ઘણી વ્યક્તતા થાય પૂરી વ્યક્તતા કેવું જ્ઞાનમાં થાય એ તો પૂરું થઈ જાય સમ્યક દર્શનમાં એક અંશ બધા ગુણોનો વ્યક્ત પ્રગટ વેદનમાં આવે અને ચારિત્રમાં તો સ્વસંવેદનમાં ઉગ્ર કારણ કે જે ચોથે ગુણ સ્થાને તો જે રાગદ્વેષ છે ત્રણ કસાય છે તો ચારિત્ર નથી સ્વરૂપાત્રણ ચારિત્ર અંશે છે અને જે ચારિત સંયમ નામ ધરાવે એસી ચી સ્થિતિ નથી એ પાંચમો ગુણસ્થાન જયારે સ્વરૂપની વિશેષ શાંતિ જે શક્તિની વ્યક્તતાનો અંશ ચોથે હતો એના કરતા પાંચમે શક્તિની વ્યક્તતાનો અંશ વિશેષ વધે છે સમજાય છે આમાં અને જે મુનિ છે એને તો શક્તિનો વ્યક્તતાનો અંશ ઘણો જ વધી ગયો છે અતિન્દ્રિય આનંદનો ઉભરો ઉભરો સમજાય છે આ દૂધ દૂધનો ઉભરો આવે છે ને ઉફાન ઉફાન કેતા ને ઉફાન પણ એ ઉફાન તો પોલા હે પોલું હે કાંસે દૂધ હોય ને અગ્નિ એ ઉફાન હોય પણ પોલા હે કે એ કંઈ દૂધ વધી જતું નથી સમજાય છે ને આ ભગવાન આત્મા અતિન્દ્રિય શક્તિનો સાગર એક એક શક્તિમાં અનંતનું સામર્થ્ય એવા આત્માની અંદરમાં સંયમ દર્શન યથાર્થ જેવી છે તેવી પ્રતીતિનું દર્શન થાય અને તેનું જ્ઞાન થાય ત્યારે જેટલા ગુણો છે તેનો એક અંશ વ્યક્તપણે ભેદાય તો એને આત્માની પ્રતીતને આત્મા જાણ્યો એમ કહેવામાં આવે છે. ભાઈ આવી વાત છે ઠીક બરાબર તાવમાં ઉતરી જો આવ્યા હતા ને આ વસ્તુ એવી બાપુ ભગવાન શું કહે સંન્યાસ દર્શન પછી પણ અહીં હવે ચારિત્રની વ્યાખ્યા થાય. ચારિત્રમાં તો સ્વરૂપ જેટલી શક્તિઓ છે એની શક્તિની ઘણી વ્યક્તતા પર્યાયમાં આનંદ ને શાંતિ ને ઘણી વધી ગઈ છે. વિતરાગતાનો અંશ તો અફે પ્રગટ્યો છે અને છઠ્ઠે તો વિતરાગતાની ઉગ્રતા પ્રગટી છે. કેમ કે વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે, આત્મા દ્રવ્ય પોતે વિતરાગ જીન સ્વરૂપ છે, એથી એની પ્રતીતિ થાય અને વિતરાગતા પર્યાયમાં ન આવે તો એ પ્રતીતિ જ નથી. સમજાણું કાંઈ. એ ઉપરાંત ત્યાં તો છઠ્ઠે ગુણ સ્થાને અને સાતમે જ્યાં ચારિત્ર દિશા ત્યાં તો એને વિશેષ શક્તિનો સંગ્રહ જે અનંતનો છે એની વ્યક્તતા પ્રગટતા ઘણી છે. પૂર્ણ નહીં, પૂર્ણ તો કેવલમાં જતા તેમ ચોખે છે એનાથી વધારે છે અને કેવળ છે એનાથી થોડી છે. સમજાણું કાંઈ. આ તો વસ્તુની સ્થિતિ આવી છે. એને અહીં સાધારણ રીતે કરી નાખ્યું. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરો એ શ્રદ્ધા સંચિત સજા. હવે આ વ્રત તપ લઈ જવું એ ચારિત્ર છે. એમાં ભગવાન પોતે તો ક્યાંય આવ્યો ને આ છે એમાં. એ તો પુણ્યના પરિણામ આશ્રમના રાગના પરિણામ છે. સમજાણું કાંઈ. આ એ કે છે જો જેમનો તેજ રાજ્યશ્રુ વિભાવથી રહી થઈ ગયું છે ચોથે ગુણ સ્થાને હજી રાગદેશ હતો, એકતા તૂટી ગઈ ને અનુભવ થયો, સંન્યક દર્શન થયું, સંન્યક જ્ઞાન થયું, સ્વસંવેદન થયું, સ્વરૂપ આચરણ પણ થયું, પણ હજી રાગદેશ હતા. એથી રાગદેશનો આશ્રવ હતો, બંધન હતું. એ અહીંયા જેના તેજ રાગદેશો વ્યવહારે રહી થઈ ગયો હોય શેઠ. એક એક શ્લોકમાં એટલી ગંભીરતા પડી રહી. નવરાશ ક્યાં નવરાશ, ફુરસદ નહીં. હજી તો ઘણું આવશે. પેલું સદાત્વે બારમી ગાંઠમાં આવે છે ને, સદાત્વે વર્તમાનમાં સદાત્વે નાખશે. મારે ટીકા શું કે છે, જેના તેજ ચૈતનના તેજ જ્યાં આનંદ ગુણનો પિંડ પ્રભુ, એની શક્તિના વ્યક્તતામાં જેના તેજ વધી ગયા છે, ચોથે ગુણ સ્થાને જે તેજ હતું એના કરતા પાંચમે અને એના કરતા સાતમે તેજ વધી ગયું છે એકદમ. સમજાય છે કે શું તેજ રાગદેશરૂપ વિભાવથી રહી છે આ તેજ. હે ચારિત્રને કહો જેને પુણ્યને પાપના ભાવ હતા એનાથી રહિત જેની તેજ શક્તિ વધી ગઈ છે અંદર. અરે મુનિ પણ કોને કે બાપુ ધન અવતાર જેની દશામાં બે ઉત્પન્ન થયા હતા વ્યાખ્યાન પછી ત્યાં ફરતા પાંચ નહીં. એક તો દ્રેવ સ્વરૂપ આત્મા, એની શ્રદ્ધા થતા વેદન આનંદ ગુણ ન આવે, આનંદ ગુણ વ્યક્ત ન થાય તો એ પ્રતીત ક્યાં, તો એવું ક્યાં લખાણ થયું. સિતંબરમાં એક વાર સમજાણું બે હતી ક્યાંક વાત ભૂલાઈ ગયા મને પછી હે આ મુનિ અને મુનિનું પાંચમા ગુણ ગાથામાં એવું આવ્યું મુનિ એમ કે છે અમને અમારા વૈભવથી વાત કરશું તો વૈભવ કયો અમારો કે પ્રચુર સ્વસંવેદન આનંદનું પ્રચુર વેદન આત્માની શક્તિઓનો ઘણું જ અંતર આનંદનું વેદન એ અમારો નિજ વૈભવ છે તો છે જ તમારા પૈસાનો ધૂળનો વૈભવ નહીં આ વૈભવ છે એમ કે છે મારે તો બીજું કેવું કે એક તો સંન્યાસ દર્શન થતા આનંદનો સ્વાદ આવે એવી વાત તો ક્યાંય નથી પછી થોડી ભાઈ નાખી છે પણ એ વાત છે આનંદ અને મુનિને પ્રચુર સ્વસંવેદન ચારિત્રમાં હોય પોતે ગુણ સ્વાને થોડું આનંદનું વેદન છે અને મુનિને પ્રચુર સ્વસંવેદન એ પાંચમી ગાથામાં છે ઘણો જ અતિન્દ્રિય આનંદ ઉછળી ગયો છે જેમ દરિયાને સમુદ્રને કાંઠે બાઢ આવે બાઢ આનંદ એમ મુનિને તો અતિન્દ્રિય આનંદની બાઢ આવી ગઈ છે એ જ કહું મેં કે ભાઈ કે આવી ગયા અને તે મુનિનું ભાવલિંગ સ્વપ્રચુર સ્વસંવેદન એવી વાત ક્યાં છે એ દિગંબર સંતો સિવાય એ વાત ક્યાંય છે હા પણ લોકોને દુઃખ લાગે શું થાય માર્ગ બાપુ આવો એ તારા હિતની વાત છે સંપ્રદાયના આગ્રહને લઈને દુઃખ લાગે કે આજ અમારું બધું ખોટું બાપુ સચિષ્ણ છે જોઈને કેમ અતિન્દ્રિય આનંદનો નાથ અંદર પડ્યો છે જેની શક્તિમાં કેવળ જ્ઞાનમાં અતિન્દ્રિય અનંત પ્રગટ થાય આનંદ તે સાદી અનંત આનંદ પ્રગટ થયા કરે તો પણ જેમાં અતિન્દ્રિય આનંદની પૂર્ણતા છે એમાં ખામી ન આવે એવો ચૈતન્ય ચમત્કાર આનંદથી ભરેલો ભગવાન છે સમજાણું કાંઈ એવા આત્માને જ્યારે ચારિત્ર હોય છે ત્યારે જેના તેજ એ પુણ્ય પાપના ભાવના આશ્રય રહિત થઈને તેજ જેનું પ્રગટ થઈ ગયું સુંદર છે ચારિત્રની વ્યાખ્યા બાયમાં એની નગ્ન દશા હોય સમજાય છે કાંઈ પણ અંતરમાં એની રાજદ્વેષ રહી જેના તેજ જેની દશામાં શક્તિની વ્યર્થતા વધી ગઈ છે પૂનમના ચંદ્રને કાળે દરિયામાં ભરતી ઘણી આવે એવું ચંદ્રને અને દરિયાને સંબંધ છે પૂનમ પૂનમ હોય ને પૂનમ પૂર્ણમાં આજ પૂનમ છે ઉછળે દરિયો ઉછળે ચંદ્ર પૂનમ નદી એમ જ્યાં કેવળ જ્ઞાન થાય ત્યારે તો દરિયો પૂરણ ઉછળીને આનંદની દશા પૂરણ પ્રાપ્ત કરે આઈ કે છે જેને અંતર સંન્યાસ દર્શન પૂર્વક સંન્યાસ જ્ઞાન પૂર્વક જેના રાગદ્વેષ રહી તેજ જેની દશામાં વધી ગઈ છે એને ચારિત્ર કહેવામાં આવે છે ભાઈ માધનજી હજીથી એક લીટી મોત છે હજી આખી જાતા તેજ રાગદ્વેષ ભાવથી રહી છે નિત્યમ સ્વભાવ સ્પર્શ જેવો સદા પોતાના ચૈત્ર ચમત્કાર માત્ર સ્વભાવ સ્પર્શનારા છે આ હા હા ચારિત્રવંતો એક છઠ્ઠે ગુણતાની જરી વિકલ્પ આવે પણ સાતમે તરત અંદર આનંદના સ્પર્શને કરે છે. હા, અહીં તો નિત શબ્દ વાપર્યો છે. જેઓ સદા પોતાના ચૈતર ચમત્કારા માત્ર સ્વભાવને સ્પર્શનારા છે. અહીં તો એક જ છઠ્ઠે ગુણ સ્થાને આવી જાય જરી વિકલ્પ પ્રમાદ. પાંચ મહાવર્ત કે શ્રવણનો કથનનો પણ તરત જ સાતમા ગુણસ્થાનમાં જાય છે. અમારે ત્યાં નિત સ્પર્શનારા કહેવામાં આવ્યા છે. ધન્યની દશા ચારિત્રની દશા બાપુ. બેને ખુલાસો ઘણો કર્યો છે એમ કે મુનિ પૂતણ અવલોકનમાં જાય છે. લોકો વાંચશે તો હિતનું કારણ છે. એ ચોપડી મળી બેન ને મળી કિરણમાં આ બેન છે પણ કામ તો કિરણમાં છે બેન. મળી છે ચોપડી બેન બહુ સરસ મુનિ ની વ્યાખ્યા ને એવી બહુ સરસ માખણ એમ. પોતાના ચૈતન ચમત્કાર માત્ર પ્રભુ ચૈતન ચમત્કાર જેમાંથી આટલી સ્થિરતા પ્રગટ થાય તો પણ તે અંદર નિતરાજ ને ચારિત્ર ગુણ થી તો પરિપૂર્ણ ભરેલો છે એવું ચૈતન્ય ચમત્કાર છે. શું કહ્યું એ કે પર્યાયમાં રાગદ્વેષ સહિત તેજ જેને પ્રજ્ઞા છતાં એ પરિગ્રહમાં તો ચૈતન્યનું તેજની પરિપૂર્ણતામાં ઉણપ કંઈ આવી નથી. અને જીવો સદા પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર કેમ શું કહ્યું માત્રમાં કે જેને હવે રાગનો સ્પર્શ રહ્યો નથી. સારી કરાવ્યું ને ચૈતન્ય ભગવાન સચિદાનંદ પ્રભુ સદ શાશ્વત જ્ઞાન ને આનંદ ના ચમત્કાર ને સ્પર્શનારો ચારિત્રમ છે એટલે વેદનારો છે. સમજાણું કઈ સ્પર્શનારો છે એટલે અનુભવનારો છે વેદનારો છે. ચૈતન ચમત્કાર ને ચારિત્રવંત સંત મુનિ વારંવાર ચૈતન્યના સ્પર્શને સ્પર્શે છે એને ન લેતા એ તો સદા સ્પર્શે છે. એમ લીધું એ છે પણ છતાં એને અહીં વધારે આત્માની દેવી છે. આત્માની માપ મુખ પણ અહીં દેવી છે. અસમય દિશે અસમા દિશે જો છે ને આગળ આવશે. એ તો અવિરસ નિષ્ફળ પ્રમદ અવસ્થામાં પણ થાય છે ને જો એના ભાવાર્થમાં. પણ જયારે અપ્રમદ અવસ્થા થાય ત્યારે જે પોતાનું સંપૂર્ણ ધ્યાન કરે છે ભાવાર્થમાં છે એના ભાવાર્થમાં છે. બહુ સરસ ટીકા કરી છે એનો ભાવાર્થ છે ને. અહીં તાત્પર્ય એમ જાણવું નથી છે બીજો પર્યાય. અહીં તાત્પર્ય એમ જાણવું જીવ પહેલા તો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ ચોથે ગુણસ્થાને આજ્ઞા પ્રમાણ અનુમાન પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે. ચોથે ગુણસ્થાને અને તેનું શ્રદ્ધાંત દ્રઢ કરે છે. એ તો અવિરત ચોથે ગુણ સ્થાને હોય છે, દેશ વિરુદ્ધ પાંચમે હોય છે, પ્રમત છઠ્ઠે પણ હોય છે. અને જયારે અપ્રમત અવસ્થામાં આવે ત્યારે એ પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. બહુ સરસ કરી છે જયચંદ્ર પંડિત. જેવો નિત્ય સ્વભાવ સ્પર્શ અતિન્દ્રિય આનંદ નો નિત્ય સ્પર્શ નામ વેદે છે, ચૈતન ચમત્કાર આનંદ ના વેદે છે એ આનંદ ને ચારિત્ર બંધ આત્મા. ચોથે ગુણ સ્થાને પાંચમે તો ઉપયોગ અંદરમાં કોઈ વખતે જામે, કોઈ વખતે પંદર દિયા બે દિયે અને મહિનો બે મહિના પણ થાય. અને આ તો ચારિત્ર તો કહે છે કે છઠ્ઠે થી પોણી સેકન્ડ રહે એથી તરત અડધી પોણી સેકન્ડ ના અડધા વગર હાથમાં ગુણસાને આવી જાય ને. સમજાણું કઈ? હા, પણ છેલ્લી ગાથા છે ને ચારિત્રની. હા, છઠ્ઠે ગુણસાને પણ છે પણ એને ત્યાં ટકતું નથી, કારણ કે બહારમાં એ વિકલ્પ આવે છે એ બોજો લાગે છે. પંચ મહાવર્તનો વિકલ્પ ઉઠે છે એ પણ બોજો લાગે છે. હળવી ચીજ નિર્મળાનંદ સાથે રાગ છે એને બોજો લાગે છે. એ બોજાનો ભાર છોડી દઈને અંદરના આત્માના ચૈતન્ય ચમત્કારને વારંવાર સદાય સ્પર્શે એમ કીધું છે. વારંવાર ન કહેતા સદાય સ્પર્શે એમ કીધું. સમજાણું કઈ? સાર તો બાપુ આપો એટલો અલૌકિક વ્યક્તિ છે. આ જૈન દર્શનમાં કેવળ જ્ઞાનનો વિરોધ ભૂલાવે એ નીતિ છે. નહીં સાર એટલે આ જેવો રાગદ્વેષ વિભાવથી જેમના તેજ વિકારથી રહિત થઈ ગયા છે અને નિત્ય જેને ચૈતન્ય ચમત્કારનો અનવેદન વર્તે છે. એક વાર હવે પૂર્વ આગામી સમત્કર્મ વિકલા જેવો ભૂતકાળના તેમ ભવિષ્યકાળના સમત્કર્મથી રહિત છે, પૂર્વના રાગથી રહિત પ્રતિક્રમણ છે, ભવિષ્યના રાગ રહિત પક્ષાંત છે અને વર્તમાનમાં રાગ રહિત આલોચના છે. ત્રણે વાત આ પ્રતિક્રમણ જેવો ભૂતકાળના છે ને આગામી છે ને આગામી પૂર્વ ને આગામી બે શબ્દ લીધા, પૂર્વના અને ભવિષ્યના. પૂર્વ આગામી બે શબ્દ છે ને એટલે પૂર્વના કર્મ અને ભવિષ્યના બે સમસ્કર્મ વિકળા સર્વકર્મથી વિકળ છે તો રહી છે. ચારિત્ર દેશા એટલે સંન્યક દર્શન થઈ, સંન્યક દર્શીને એને હજી સાવકને તો પાંચમે ગુણસ્થાને પણ હજી રુદ્ર ધ્યાન હોય છે. સ્ત્રી કુટુંબ પરિવાર ધંધો હોય એમાં એકનો એક દીકરો મરી જાય એને કારણે ન હોય પણ પોતાની કમજોરીને રુદ્ર ધ્યાન આવી જાય છે. સમજાવું કઈ? એટલો આશ્રવ આવી જાય ને બંધ પણ થાય. ચારિત્રમાં એ નથી આવે. ઋષભદેવ ભગવાન જયારે મૌત પધાર્યા અષ્ટાપદ પર્વત ઉપર, ભરતને ખબર પડી તો ગયા હતા પહેલે ઇન્દ્ર ઉપરથી આવ્યા હતા પ્રભુનો જ્યાં મૌત થાય છે તેવું. ત્યારે ભરત બે આંખે આંસુ રોવે છે, સંકેતી છે જ્ઞાની છે પણ હજી રાગ છે ને. અરે પ્રભુના વિરહ પડ્યા, સૂરજ ઉગે ને આત્મે, પણ આ તો સૂરજ આત્મો એ આત્મો ભરત ક્ષેત્રમાંથી પ્રભુના વિરહ પડી ગયા. ઇન્દ્ર આવે શું કરશું? અરે ભરત તમને આ કેમ છે? જો તમને તો મોક્ષ છે ને આ ભાવમાં. ઇન્દ્ર કે છે આ ભાવમાં તમારો મોક્ષ છે, બધી ખબર છે. ઇન્દ્ર આવે ઉત્તર શક્રેન્દ્ર 32 લાખ વયમાન નો સ્વામી, એક ભાવ તારી. એ કે છે કે અરે ભરત હજી તમારે એક મનુષ્ય ભાવ ધારણ કરીને અમારે તો મનુષ્ય મોક્ષ જવું છે, તારે તો આ ભાવમાં કેવો છે ને આમ કેમ? બધું જાણું છું બાપુ, બધું ખબર છે, પણ પ્રશસ્ત રાગ ને લઈને આમ થાય. એટલો આશ્રવ આવે છે પણ એને ખબર છે બાપુ. ઇન્દ્ર કે છે અમારે તો હજી એક મનુષ્ય દેહ ધારણ કરીને મોકલાવું છે, પ્રભુ તમારે તો આ ભાવમાં મોક્ષ છે. ભગવાને કહ્યું છે ને તમને ખબર નથી? બધી ખબર છે પણ પ્રભુના વિરહે રાગી પ્રાણી છું ને એમ લખ નહોતો. મુનિને શું શોધ થાય છે? રાગ રાગ જે છે એ અહીં ચાલી તો ના તો એ રાગથી હરેક તેજ પ્રગટ થાય છે. સમજાણું કઈ આવી વાત છે? એક બે વાત કઈ? બે, પૂર્વ ને આગળ. ભૂતકાળ ને ભવિષ્યના સમસ્ત કર્મથી રહિત થયો છે ચારિત્ર બંધ, અને વર્તમાન અવેલીમું છે. તદાત્વ ઉદયાત ભિન્ન, તદાત્વ એટલે વર્તમાન, તદાત્વ એટલે વર્તમાન. વર્તમાન જી કર્મનો ઉદય આવે છે એનાથી બિન પથી ગયો છે. આ તદાત્વ 12મી ગાથામાં આવે છે આ શબ્દ, કે સમ્યક દર્શન થાય છે, અનુભવ થયો, સમ્યક જ્ઞાન થયું, પણ હજી એને અશુદ્ધતા બાકી છે, શુદ્ધતા થોડી છે. તેને 12મી ગાથાના 5મા શબ્દ છે, સમયસર 12મી ગાથી વ્યાખ્યા, 12મી ગાથના 5મામાં છબી છે. છબી છે ને જો વિચિત્ર વર્ણ માલિકા સ્થાનિયત્વ પરિજ્ઞાનત્વ તદાત્વે, સંસ્કૃતમાં છે તદાત્વે, સંસ્કૃતમાં છે. અહીં શું કહેવું છે એમ કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ને દર્શન નિર્મળ થયું, પણ હજી પર્યાયમાં અશુદ્ધતા છે, તો તે તદાત્વે કે તે કાળે તેને જાણેલો પ્રયોજનવાન છે. કેમ કે સમય સમયમાં શુદ્ધિ વધે છે અને અશુદ્ધિ ઘટે છે, પણ અશુદ્ધિ છે. હા હા હા, તેથી તદાત્રે તે કાળે તેનું જ્ઞાન જાણવું, એને જાણવું એ વ્યવહાર નહીં છે, જાણવું એ વ્યવહાર નહીં છે. સમજાણું છે ને? તદાત્રે પ્રયોજનવાન સંસ્કૃતમાં છે, નીચે પણ છે અર્થમાં. જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, ગુજરાતીમાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. હા હા, શું કીધું જે કે સમ્યક દર્શી આત્માનો અનુભવ કેવો? સમ્યક જ્ઞાની છે એ તો નિશ્ચય સ્વભાવ ધ્રુવનો જ અવલંબન છે, છ છતાં પર્યાયમાં હજી પૂર્ણતા પ્રગટ થઈ નથી એટલે પર્યાયમાં અશુદ્ધતા આવે છે અને શુદ્ધતા ઓછી છે. એ બેને ટીકાળે તે સમયે તે જાણવું, બીજે સમય શુદ્ધિ વધીને શુદ્ધતા ઘટી તે સમય તેને જાણવું, બીજે સમય શુદ્ધિ વધીને શુદ્ધતા ઘટી પણ તેને જાણવું, એ પ્રયોગમાન છે. સમજાણું કાંઈ? કારણ કે ચોથે પાંચમે હજી કઈ આશ્રો રહી થયો નથી, અશુદ્ધતા રહી થયો નથી. એટલે જેટલી અશુદ્ધતા છે તેને નિશ્ચયમાં તો દ્રવનો જ આશ્રય છે, પણ પર્યાયને વ્યવહારમાં અશુદ્ધતા તેને તે કાળે તે સમયે તે સમયે જાણેલો પ્રયોજનવાન છે, બીજે સમય તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે, બીજે સમય તે કાળે તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. કારણ કે સમય સમયમાં શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતા ઘટે છે, એટલે સમય સમયે જે તે પ્રકારની શુદ્ધતા વધીને અશુદ્ધતા ઘટી તે જાણે છે અને જાણેલો પ્રયોજનવાન છે, આદરણીય નહીં. સમજાણું કઈ? કે સદાત્વ કીધું ને, અહીં સદાત્વ એમ જુઓ, આપણે સદાત્વ ઉદયાત મિન્ના, કે વર્તમાનમાં જે ઉદય આવે છે તેનાથી તે ભિન્ન છે. આ તો શાસ્ત્રો તો અધ્યાત્મમાં પિંડ છે, ચારિત્રવંત જેને અંતરમાં રાગ દ્વેષનો અભાવ થઈ અને વિતરાગતાની છાયું વધી ગઈ છે, સ્વસંવેદના આનંદની પ્રથુ વેદન દશા પ્રગટ થઈ ગઈ છે, એ જ એનો ભાવલિંગ જેનું નિજ વૈભવ છે, આ એને ભૂતકાળનો એટલે પૂર્વના કર્મનો તો એને અભાવ છે કરે છે, એટલે પ્રતિક્રમણ પાછો ફરી ગયો, ભવિષ્યના કર્મથી પાછો ફરી જાય છે અને ફીર થાય છે, એ પ્રત્યાખ્યાન. અને વર્તમાનમાં જે તદાત્વ ઉદય આવે છે તેનો ભિન્ન કરે છે, એ સંબંધને આલોચના. ગયા કાળનું પરિક્રમણું, વર્તમાન કાળનો સંબંધ, ભવિષ્યનું પ્રત્યાખ્યાન, એ પરિક્રમણ આવે છે, પણ બધા ગડિયા થઈ ગઈ. પરિક્રમણ ગુણ્યું શિક્ષા છે ને, ગુણું ભાઈ નહીં શીખ્યા, ત્રણ પાછળ થી અહીં આવ્યા છે, પહેલેથી આવ્યા હતા અહીં જૂના માનન. શું કહ્યું કે જેને આત્માના આનંદની લહેરું, જેની ચારિત્ર ચરણો, ચારિત્ર એટલે ચરમું, ચરમું એટલે રમવું, રમવું એટલે જમવું, અતિન્દ્રિય આનંદનો જેને ભોજન વિશેષ વધી ગયું છે. ચોથે ગુણ સ્થાને અતિન્દ્રિય આનંદના અંશનું જે ભોજન છે એ કરતા મનીને અતિન્દ્રિય આનંદનું ભોજન ઉગ્ર વધી ગયું છે. એથી સદાત્વે તે કાળે પણ જે કર્મનો ઉદય આવે એનાથી પણ ભિન્ન પડી ગયો છે. બારમામાં તે કાળે ઉદય છે તેને જાણેલો પ્રયોજન છે, વ્યવહાર નહીં થતી અહીં તો એ નથી હવે. અહીં તો સમજાણું કઈ? સંજીભાઈ આવું વાંચ્યું નહીં હોય ત્યાં કે હવે આવ્યા ને, હવે આવી વાતો મારે બહુ વાંચું. પ્રભુ તારી મોચકનો પાર નથી અને તારી હિનક દશાને જાણવી એ પણ એક પ્રયોજનવાન છે. એને જાણે તો આગળ વધશે, પણ એને ન જાણે તો આગળ વધશે. સમજાણું કઈ? પૂર્વ ને આગળની બે આવી ગયો અને તદાત્વે ત્રણ આવી ગયા. પૂર્વ કર્મથી રહીત, ભવિષ્ય કર્મથી રહીત, વર્તમાન કર્મથી રહીત. પૂર્વના પ્રતીકમાં, પૂર્વના પાપનું પ્રતીકમાન, ભવિષ્યના પાપનું પ્રત્યાખ્યાન, વર્તમાન પાપનું સંભાર આવે છે. ત્રણ પરિક્રમણ આવે છે, બોલે બોલ્યા છે, સાંભળ ગયા ગયા છે ને કેટલી વાર અનુકશમાં આવે છે. એ આ પણ એ બોલી રહ્યા કે ભૂલ ન પવિષ્ણ આમ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય જ્યાં રમચું માંડી અંદર રમણતા, ચારિત્ર એટલે સ્વરૂપના આનંદમાં રમણતા, એ ચારિત્ર તો ક્ષણે ને ક્ષણે આનંદ, આનંદ ને આનંદ વેદન, જરીક વિકલ્પ આવી જાય, છઠ્ઠે ગુણસ્થાને આવી જાય, પણ ત્યાં એને ગોઠે નહીં, ગોઠે નહીં, રૂચે નહીં. આ સમજાણું કાંઈ એ અંદરના વારંવાર એ ફરશે, આ તો કે સદાય ફરશે. વર્તમાનના રાગથી પણ ભીન પડીને વિતરાગતાનું વેદે છે, ભૂતકાળના કર્મને છોડીને પ્રતિક્રમણ કરીને પણ વેદે છે, ભવિષ્યના રાગને પછાણ કરીને અંદર અરાગપણાને વેદે છે. આ તો અનોખી વાતો છે બાપુ છે, કથા વાર્તા તો ત્રિલોકનાથ જેને અંદર વિતરાગ. વિતરાગ દરબારમાં સભાની વાતો છે. સદાત્મે ઉદયાગત ભિન્ન જેવું વર્તમાન કાળમાં જો સદાત્મ નથી કર્યો. ઉદયાત કર્મોદયથી ભિન્ન ભિન્ન છે. હવે હવે વિશેષ આવે છે. દૂર આરૂઢ ચરિત્ર વૈભવ બળાત જ્ઞાન સંચેતનમ વિદંતી. આહા, દૂર આરોગ્ય જ્ઞાનીઓ અતિ પ્રબળ, એવો અર્થ કર્યો દૂરનો. દૂર આરોગ્ય અતિ પ્રબળ, સંસ્કૃત ટીકામાં એને દૂરારૂઢનો અર્થ અતિ દ્રઢ ગાઢ સ્વરૂપમાં, અતિ દ્રઢ ગાઢ ચારિત્રમાં રમણતા જેને છે. અતિશય દૂર આરોગ્ય અતિશય થી વિશેષ થી અતિ ગાઢ દ્રઢ સ્થિરતા થી સમ્યક દર્શન માં અતિ દ્રઢ ગાઢ ચારિત્ર રમણતા નથી. સમ્યક દર્શન જ્ઞાની થયો પણ હજી અતિ દ્રઢ ચારિત્ર રીતે નથી. એથી આગળ વધીને જ્યાં ચારિત્ર પ્રગટ કરે છે સ્વરૂપમાં રમણતા, હું કહે છે કે અતિ દૂર આરૂઢ, આ અતિ દૂર એટલે અતિના આરૂઢ એટલે પ્રબળ, અતિ પ્રબળ ચારિત્રના વૈભવ બળથી. યુવા નિજ વૈભવ અતિ પ્રબળ ચારિત્રના, અતિ ગાઢ દ્રઢ ચારિત્રના વૈભવના બળથી જો આ વૈભવ આવ્યો. મુનિનો સ્વરૂપમાં રમણતા દ્રઢ ગાઢ ચારિત્ર એનો નિજ વૈભવ છે. શિષ્યો ઘણા ને શાસ્ત્રો બહુ પુસ્તક ઘણા ભેગા કર્યા હોય ને ઘણા માણસને સંભળાવતો હોય એનો વૈભવ એ નહીં. સમજાણું કાંઈ. અતિ દૂર, દૂર એટલે ઘણો આરૂઢ છે ચારિત્રના બળથી, સ્વરૂપમાં દ્રઢપણે અતિ ચારિત્રના બળના સ્વરૂપની રમણતાના વૈભવના બળથી આ જ્ઞાનની સંચેતના અનુભવે છે, આનંદના જ્ઞાનની વેદને એને વેદી રહ્યો છે. જ્ઞાન સ્વરૂપ એવો ભગવાન એની જ્ઞાનની સંચેતના દરિયામાં એકાગ્રતાની તીક્ષ્ણ ધારાથી જ્ઞાનને વેદે છે. રામચંદ્રજી એની ભાષા આવી બધી છે. આ એ સ્થાનક છે, મનુષ્ય એવું કઈ નથી જ્ઞા છે. આવી વાત ભાગશાળી બધા ત્યાં બધી થઈ ગયા. આ તો મારા જ આવી તો આગળ ઘણી કણની ફરિયાઈ માં હોય તો વિવેક છે. હા હા દૂર આરોગ ચારિત્ર વૈભવ બળા એનાથી જ્ઞાન સંચેતના વિદંતી. જ્ઞાનીઓ ચારિત્રવંત અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાન નામ આત્માની સંચેતન એકાગ્રતાને અનુભવે છે. ચોથે ગુણ સામે ને પાંચમે જે એકાગ્રતા છે એના કરતા ચારિત્રમાં તો એકાગ્રતા ઘણી અંદર વર્તે છે. એકલું જ્ઞાન ચેતના ને વેદનમાં પીડ્યો છે, એકલું આનંદના વેદનના અનુભવમાં પીડ્યો છે. ભગવાન અતિન્દ્રિય આનંદનો ખંડ છે, સચિદાનંદ પ્રભુ છે, એના આનંદમાં રમણતામાં પીડ્યો છે ચારિત્ર. આને ચારિત્ર કહીએ. અને અત્યારે તો ક્યાંય બધો ફેરફાર કરીને મારે છે. બાપુ તારા હિતની વાત છે પ્રભુ, તને દુઃખ લાગે પણ એના પરિણામ આવા ઊંધી શ્રદ્ધા કરશે તો એના પરિણામ ઊંધા આવશે ભાઈ, એને વેદમુક્ત કઠણ પડશે બાપા. આ તો તારા હિતને માટે તું એમને માન કે એમાં અપમાન કરી નાખે. જો અમારા સાધુ પણ માન બાપા સાધુ પણ કેવું હોય ભાઈ, એ તારા હિતની વાત અતિ આરૂઢ આરૂઢ ચારિત્રના વૈભવના બળથી સ્વરૂપના રમણતાના બળથી જ્ઞાન સંચેતના આત્માની સંચેતન સંચેતન સમ્યક પ્રકારે વેદન એને અનુભવે છે. આનંદના નાથને ઢંઢોળીને અતિન્દ્રિય આનંદને ઘેદે છે. આનું નામ ચારિત્ર. સમજાય છે કાંઈ? સંચિત અર્ચિમય કે જે જ્ઞાન ચેતના સમક્તિ ચૈતન જ્યોતિમય છે, જેના જ્ઞાનનો ચોકાટ પ્રકાશ જેની પર્યાયમાં ચમકતો પ્રકાશ થઈ ગયો છે. ચોથે ગુણસ્થાને ચૈતન્યનો પ્રકાશ અલ્પ છે. ચારિત્રની રમણતાના ચૈતન્યની ચમકતાની ચમકું એ ઉજ્જવળતાના ઢેર અંદરથી પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? એને જ્ઞાન તો કરવું પડશે ને કે ચારિત્ર કેવું હોય. સંસદથી જે જ્ઞાનની ચેતના એને અર્ચિમય ચમકતી ચૈતન જ્યોતિમય. હા હા, ચૈતન જ્યોતિમય ચમકતી પર્યાયમાં વસ્તુ તો વસ્તુ છે પણ સ્વરૂપના ચારિત્રની રમણતામાં
પર્યાયની ચમકતી તેજની ચૈતન ચૈતન સંવેદન પડ્યું છે.
ભાષા ઓછી પડે સર, આચાર્યોને વસ્તુ કહેવામાં ભાષા ઓછી પડે એવી ઓછી છે. ભાષા જળ એની જયારે આપવાની વાતો કરવી છે. જે ચંચત ચિદ, ચંચત ચિદ એટલે જ્ઞાન, ચિદ એટલે જ્ઞાન, ચંચત એટલે ચેતના, એનો અચિમહી ચમકતી ચૈતન જ્યોતિ મહી ચારિત્ર નોંધને છે. સ્વસ્વિષિક્તમ મુચન ભવનામ, જેને નિજ રસ્તી પોતાના જ્ઞાન રૂપ રસ્તી સમશ્લોક ને ચીંચ્યો છે, એટલે એની જ્ઞાન દિશા પ્રગતિ લોકાલોક નું જેમાં જ્ઞાન થઈ જાય છે. અભિષેક થઈ ગયો, અભિષેક લોકાલોક ના જ્ઞાન નો અભિષેક થઈ ગયો. પાણીના ભેગ તરસ સ્વરૂપ નહી રમણતા, ચારિત્ર નહી જાણતા, લોકાલોક નું જ્ઞાન થી અભિષેક થઈ ગયો એનો, એને એક સમયમાં લોકાલોક જણાઈ જાય છે. સંજય આવી વાતો છે બાપુ, હજી હજી બધા તકરાર કરે છે. આ ચેજ કરવાનું આવ્યું છે. ગાંધી સ્વામી પરની હિંસા કરી શકે નહીં એમ માને છે, પરંતુ આચાર કે છે કે પર છે એ હજી અશુદ્ધ છે, શુદ્ધનું ન કરી શકે, પણ અશુદ્ધ છે એને વ્યવહારે હિંસા કરી શકે. વ્યવહાર છે ને એમ કે અશુદ્ધ થાય વ્યવહાર માટે વ્યવહાર સારી રીતે છે એ આવ્યું છે. કૃષ્ણ છે ને આવ્યું દિગંબર ગુજરાતમાંથી નીકળે છે એમ આવ્યું છે. એમ ત્યાં અપરની હિંસા કરી શકે છે, અરે પ્રભુ આંગળી હલાવી શકે નહીં બાપા, આ જળ છે દિગમત જઈની એમ આવ્યું છે. ગાંધી સ્વામી એમ કે છે અપરની હિંસા કરી શકે, કુનકુંદાચાર થી વિરોધ છે. અરે કુનકુંદાચાર તો એમ કે છે હું પરને મારી શકું કે જવાડી શકું એ મૂંઢ અજ્ઞાની મિથ્યા નથી છે, બંધ અધિકારણ એ પરને શું કરે બાપુ, સારામાં ઊંધાય ને હવળાય શું કરે, બાકી પરને શું કરે. પરી વસ્તુ સ્વતંત્ર નથી અને એ ચીજ પણ પોતાની પર્યાયના કાર્ય કર્યા વિના રહે છે કે જેથી તું તેનું કાર્ય કરે. સ્વરસ અભિષિક્ત ભુવન, ભુવન એક લોક, લોકને જેણે નિજ રસથી પોતાના જ્ઞાનરૂપી રસથી લોકને સિંચ્યો એટલે લોક લોકને જાણી લીધો. આખા જગતને ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞાનની પર્યાયમાં ચારિત્રની રમણતાથી કેવું જ્ઞાન થતા લોકાલોકને જાણે. એમ કહીને ચારિત્રથી મુક્તિ છે, એકલા સંગત દર્શન જ્ઞાન થી નહીં ત્રણ ભેગા થઈને મુક્તિ થાય. સમજાણું કાંઈ જેણે નિજ રસથી સ્વરસ છે ને સ્વરસ સ્વ એટલે નિજ રસ અભિષિંચિત ભૂન નામ ભૂન એટલે લોક પોતાના જ્ઞાનમાં ભૂન જણાઈ ગયો છે. સ્વરૂપની રમણતા કરતા જ્ઞાન સંચેતન થતા જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ છે, પૂરણ એમાં લોકાલોક જણાઈ જાય છે. ભાષા એટલે લોકની છે પણ લોકાલોક જેમાં સિંચ જણાઈ જાય છે. જેમને રાગદ્વેષ ગયા સંચિતિને રાજવે છે. ત્રણ કસાય છે, શ્રાવક પાંચમા ગુણ સાન પાછા હો એને હજી રાગ છે, રાજવે છે, આશ્રવ છે, બંધન છે, દુઃખ છે. તેથી જેને રાજવેશ ગયા મુનિ પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો. આ જેના બિલકુલ રાજવેશ ગયા અને ભગવાન ચૈતન્ય સ્વરૂપ વિતરાગ મૂર્તિનો સ્પર્શ વેદન થયું, અંગીકાર કર્યો, અતીત અનાગતને વર્તમાન કર્મનો મમત્વ ગયું, ગયા કાળના પાપ હતા તેને પણ મારા નહીં નામ ફરી ગયો, એમ ભવિષ્યમાં પણ રાગ મારો નહીં પ્રત્યાખ્યાન રૂપે ઠરી ગયો, જ્ઞાન વર્તમાનમાં પણ રાગથી ભીન પડીને સ્વરૂપમાં ઠરી ગયો. એ પોતાના ચૈતન્ય સ્વભાવ અંગે થયું, વર્તમાન કર્મનું મમત્વ ગયું, ત્રણેય કાળના રાગનું મમત્વ ગયું અને ત્રિકાળી જાણનાર ઉપર ઠરી ગયો. ચારિત્ર બાપા પંત પરમેશ્વરી હતી, નમો લોહી સૌ ટીકા ભાવ. જેની દશા આનંદની ઉગ્ર થઈ ગઈ અને જેની રમણતાના તેજ વધી ગયા એને લોકાલોકનું જ્ઞાન થઈ જાય. મમત તો ગયું. એવા જ્ઞાનીઓ સર્વપ્રદ્રવથી જુદા થઈને જોયું ચારિત્ર અંગીકાર કરે છે, રાગથી પણ ભિન્ન થઈને અંત ચારિત્ર સ્વરૂપમાં અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી કર્મ ચેતના અને કર્મ પર ચેતનાથી જુદી પોતાની ચેતનના પરિણામ જ્ઞાન ચેતના તેનું અનુભવ કરે છે. ચોથે પાંચમે પણ હજી કરી કર્મ ચેતના કર્મ પર ચેતના છે, ભલે સ્વામી પણ નહીં પણ વેદન પણ છે, એ મુનિને એ નથી હવે. બાપુ એ દશા દેખી પણ ભાગ હોય એને દેખાય છે. અત્યારે તો આ મુનિપુણ બાપા ક્યાં છે? લોકોને દુઃખ લાગે છે ઘેરી એમના મુનિને માનતા ને બાપુ મુનિપુણ કોણ હોય ભાઈ? મુનિને એમ કોણ ન માને, મુનિ પરમેશ્વર છે. પણ મુનિપણું જોઈએ ને, મુનિ તો ઓળખ બે છે ને શહેરમાં પ્યોરમાં કપોળ છે મુનિ, જેમ પારેખ ને એમ કહેવાય એમ દોષી ને તમારે હું અટક છે દીપી જેઠિયા એમ એ કઈ પ્યોરમાં અટક છે મુનિ ની મુનિ એ તો ક્લિયર છે ને. કપોળ છે કપોળ 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 એ નાચ છે ને વિષ્ણુ ને એમાં એને એ મુનિજી નો ઓળખ છે, અહીં રહેતા હતા તમને એને મુનિ થઈ ગયા. ચારિત્ર ના બળથી કર્મ ચેતના અને કર્મફળ ચેતના, કર્મ ચેતના એટલે પુનપાપના ભાવનું કરવું એ કર્મ ચેતના, અને કર્મફળ ચેતના એટલે એમાં હરખ શોકનું વેદન કરવું એ કર્મફળ ચેતના. એનાથી જુદી એ પોતાની ચૈતન્યના પરિણમન સ્વરૂપ ભગવાન આત્માના ચૈતન્યનું પરિણમન નિર્મળ જ્ઞાનાનંદ સ્વરૂપ પરિણમન એ જ્ઞાન ચેતના તેનું અનુભવ કરે છે. એ તો સ્વરૂપ જ્ઞાનને જ વેદન કરે છે. રાગનું કર્મો ને રાગનું વેદનું એ છૂટી ગયું મુનિને. એ આનંદના વેદનમાં જ્ઞાનનું એટલે આત્માનું વેદન કરે છે. એનું નામ અહીંયા ચારિત્ર ને મોક્ષનો માર્ગ તદ્દન નજીક છે એને મોક્ષ થવાને એની આ વ્યાખ્યા છે. વિશેષ કે છે.